એટ હેક્સ અધ્યાય 2 V1.1 પ્રથમ અધ્યાયમાં મેં પોતાને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મારા જીવનનો માર્ગ એક જંગલી એપ્સર્ડિસ્તાન જેવો લાગતો હતો, વિરોધાભાસો અને વિખંડનો ભરેલું એક વિશ્વ જેને હું મારા માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા ગોઠવવાનો પ્રયાસ કરતો હતો. અધ્યાયના અંતે એક બાર ચાર્ટે મારી પ્રાથમિકતાઓ દર્શાવી. મારા માટે પરિવાર અને મિત્રો સર્વોપરી છે, ત્યાર પછી વસ્તુઓ વિકસાવવાનો ઉત્સાહ, લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયાસ અને ઉક્તાન ટાળવાનો પ્રયત્ન. આ મારા જીવનની આંકડા આગળના પગલા તરફ નસર ખોલે છે. હવે વાત માત્ર બાહ્ય લક્ષ્યોની નથી, પણ મારા વિચારોની રચનાઓની છે. એ રીતે જેમ ધ્યાન, હાઇપર એક્ટિવિટી, સંવેદનશીલતા અને બુદ્ધિ મારી અંદર એકબીજાને અસર કરે છે, આવો જ સંબંધ હું આગળ વર્ણવવા માંગુ છું. પ્રારંભિક ઉચ્ચ પ્રતિભા અને ન્યુરોડાયવર્સિટી. ઘણા લોકો ઉચ્ચ પ્રતિભાશાળી બાળકોને નાના અદ્ભુત પ્રાણીઓ તરીકે કલ્પે છે, જે બધું તરત જ સમજી જાય છે અને દરેક જગ્યાએ તેજસ્વી હોય છે. મારા કેસમાં એ ખરેખર એવું જ હતું. મેં બીજું ધોરણ છોડ્યું અને દરેક વિષયમાં શ્રેષ્ઠોમાં હતો. ઉચ્ચ પ્રતિભાશાળીઓ માટેની પરીક્ષાઓમાં પણ હું સર્જનાત્મકતા, એકાગ્રતા, સ્મૃતિ અને અંક શ્રેણીઓમાં સર્વોચ્ચ પ્રતિભાશાળીઓમાં પણ સરેરાશથી વધુ હતો. ગણિત અને પ્રાચીન ગ્રીકને મુખ્ય વિષય તરીકે લઈને મેં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા અને બોર્ડ પરીક્ષામાં લેટિન, ગ્રીક, રસાયણશાસ્ત્ર અને જર્મન ભાષામાં પુરસ્કારો મેળવ્યા. આ તથ્યો વિશે વાત કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ઊંચી બુદ્ધિ ઘણીવાર અસ્વીકાર, ઈર્ષ્યા અથવા દુશ્મનાવટને પ્રેરણા આપે છે. મારા માટે એ જણાવવું મહત્વપૂર્ણ છે કે આઈક્યુ માણસના મૂલ્ય વિશે કંઈ કહેતું નથી. મારી ન્યુરોડાયવર્સિટી બે ભાગોમાં છે, ઉચ્ચ પ્રતિભા અને ADHD. કુસંકેતોને ઝડપી, વધુ જોડાયેલા, ઉત્સાહી અને વધુ તીવ્રતાથી પ્રક્રિયા કરું છું. આ મિશ્રણ મારી ધારણા, વિશ્વની રચના અને મારી જરૂરિયાતોને અસર કરે છે. મને આંતરિક શાંતિ માટે વિશાળ બુદ્ધિગમ્ય ઇનપુટની જરૂર પડે છે. જો એ ન મળે તો આંતરિક તણાવ ઊભો થાય છે, જાણે મારું માથું એક સાથે અનેક ફ્રીક્વન્સી પર કાર્ય કરી રહ્યું હોય. લોજિકલ સુસંગતતા મારા માટે કેન્દ્રીય છે. જ્યારે કંઈક મેળ ખાતું નથી ત્યારે હું તેને સ્પષ્ટ કરવું જ પડે છે, ભલે બીજાને એ ઝીણી વાત લાગે. અર્થ વિના પરંપરાઓને હું ઉશ્કેરવા માટે નહીં, પણ કારણ કે મારું ઉચ્ચરણ પેટર્ન શોધે છે એ માટે પ્રશ્ન કરું છું. સાથે સાથે હું અત્યંત સંવેદનશીલ છું. અવાજો વધુ ઊંચા લાગે છે, રંગો વધુ તેજ લાગે છે, ભાવનાઓ વધુ ઊંધી લાગે છે અને ADHD આ સંવેદનશીલતાને વધુ વધારી દે છે. સંકેતોની અતિરેકતા મારા માટે માત્ર સિદ્ધાંત નથી, પણ રોજિંદી પડકાર છે. આ ગુણધર્મો આતશબાજી જેવા વિચારો તરફ દોરી જાય છે. એક ચીંક પૂરતી છે અને હું એવા સંબંધો જોઈ શકું છું જે બીજાને દેખાતા નથી. ગણિતના પ્રશ્નો અથવા જટિલ પ્રશ્નો મને તરત જ આકર્ષે છે. પરિણામ પહેલેથી જ મારા મનમાં હોય છે, એના ઉકેલનો માર્ગ હું જાણે જોતો નથી. ADHD આ અચાનક વિચાર ઝલકને વધુ મજબૂત બનાવે છે. એ યોજના પ્રમાણે આવતા નથી, પણ રોજિંદા જીવનમાં અચાનક આવી જાય છે. ઘણીવાર વિચારો મારા આંતરિક દ્રશ્યમાં તૈયાર ચિત્ર તરીકે દેખાય છે, ગ્રાફિક રચનાઓ, સંકલ્પનાઓ, વપરાશકર્તા ઇન્ટરફેસ. જાણે મારું મગજ સતત પૃષ્ઠભૂમિમાં ગણતરી કરી રહ્યું હોય અને પછી પરિણામ મારી સામે મૂકી દે છે. એવા વિચારો એકસાથે ભેટ અને હુમલો છે. આ નેટવર્ક જેવા વિચારો આકર્ષક અને થાકાવનારા બને છે. એક વિચાર બીજાને ખેંચે છે, દરેક વિચાર વધુ દ્રષ્ટિકોણ માટે દરવાજા ખોલે છે. ADHD સાથે એ માત્ર પ્રેરણાદાયક નથી, પણ કંટાળાજનક પણ છે, કારણ કે મન શાંતિ પામતું નથી અને હું એવા વિગતોમાં ગુમ થઈ જાઉં છું જે બીજાને દેખાતી પણ નથી. એક નાની લોજિકલ ખામી મને અંદરથી અસ્વસ્થ કરી દે છે. મારી પૂર્ણતાવાદી વૃત્તિ ઘણીવાર મને આગળ વધવા કરતાં વધુ અટકાવે છે, ખાસ કરીને એ સમયે જ્યારે કોઈ નવી સંકલ્પના માત્ર વિચાર તરીકે નહીં પણ આખા ચિત્ર તરીકે ઝલકે. રંગો અને આકારો સાથે આવા ચિત્રો ઘણીવાર સામાન્ય પરિસ્થિતિઓમાં દેખાય છે, ફરવા જતા, બાળકો સાથે રમતા કે રાત્રે, જ્યારે ADHD મારું મગજ સતત સક્રિય રાખે છે. આવું ચિત્ર દેખાવા પહેલાં મનમાં અનેક ટુકડાઓ ઉલટપલટ થાય છે, એકસાથે ફાકાવનારી અને આનંદદાયક અવ્યવસ્થા. મારી બુદ્ધિ માત્ર મદદ સુધી સીમિત નથી, પણ મારા આખા શરીરમાં વ્યાપી છે. હું તણાવ, એલર્જી અને અન્ય અસરકારક ઘટનાઓ પર વધુ પ્રતિક્રિયા આપું છું. મારું શરીર ઘણીવાર સતત તણાવમાં હોય છે, જાણે તે સતત સંકેતો પકડવા તૈયાર હોય. મજબૂરીથી લીધેલી વિરામ પણ મારા માટે આરામદાયક નથી જો હું બુદ્ધિગમ્ય રીતે પડકારવામાં ન આવું. એ જ કારણે હું ગુણવત્તાવાળ, ઓછા સંકેતોવાળા વસ્તુઓ તરફ આકર્ષાય છું. સરળ પસંદગીઓનો અર્થ મારા માટે થોડા ઉત્તમ સાધનો, સ્પષ્ટ લખાણ અને સ્વચ્છ મોડેલો પસંદ કરવો છે. ગુણવત્તા મારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે, સરેરાશ વસ્તુઓ અવાજ પેદા કરે છે. વ્યક્તિત્વતા વિરુદ્ધ રૂઢિચિંતન હું અહીં ખુલીને વર્ણન કરું છું. છતાં હું એ જણાવવામાં માંગુ છું કે ઉચ્ચ અને સર્વોચ્ચ પ્રતિભાશાળી લોકોમાં ખૂબ જ જુદા જુદા પેટર્ન હોય છે. બધા મારા જેવા સંકેતો પ્રક્રિયા કરતા નથી. કેટલાક તેમની પ્રતિભાને વિશ્લેષણાત્મક રીતે અનુભવે છે, કેટલાક કળાત્મક, શારીરિક અથવા સામાજિક રીતે. મારું ADHD મારી વ્યક્તિગતતા ઝ્યાદા છે, કારણ કે એ મને સંકેતોની વિવિધતા સાથે વ્યવહાર કરવા માટે પોતાનો માર્ગ શોધવા મજબૂર કરે છે. જે એક માટે લાભદાયક છે એ બીજાને અવરોધક લાગી શકે છે. એ જ કારણ મારા માટે મહત્વપૂર્ણ છે કે દરેકને પોતાનું વ્યક્તિગત પ્રોફાઇલ વિકસાવવાનો અધિકાર હોવો જોઈએ. રૂઢિચિંતનમાં ન ફસાવવું જોઈએ. આ વ્યક્તિગતતા એક સાથે આશીર્વાદ અને અભિશાપ છે. એને કારણે પોતાને ગોઠવવું મુશ્કેલ બને છે, પરંતુ એ જ સ્વતંત્રતા પણ આપે છે. પરિવાર અને મૂલ્યો. મારા પોતાના પરિવારની વિવિધતા આ તફાવતોને સ્પષ્ટ બનાવે છે. મારા એક બાળકમાં ઉચ્ચ પ્રતિભા છે, બીજું સરેરાશ છે. બંને દુનિયાને ખૂબ જ જુદા રીતે જુએ છે, અને મારા ADHDને કારણે મને વધુ સંતુલન જાળવવું પડે છે. મારા માટે મહત્વપૂર્ણ છે કે અમે પરિવાર તરીકે મૂલ્યો જીવીએ. દરેક અલગ છે, દરેકની પોતાની શક્તિ છે. કોઈ પણ ઓછું કે વધુ મૂલ્યવાન નથી. આ દ્રષ્ટિકોણ અમને તફાવતોને સ્પર્ધા તરીકે નહીં પણ સમૃદ્ધિ તરીકે જોવા મદદ કરે છે, ભલે રોજિંદા જીવનમાં એ સરળ ન હોય. મને ખબર છે કે કેટલીક પરિવારોમાં આવા તફાવતો વિખંડન તરફ દોરી જાય છે. જ્યારે કોઈ બાળક ખૂબ જદ્દી અથવા ખૂબ કઠિન લાગે છે, ભલે એ ઊંચી બુદ્ધિ કે ADHDને કારણે હોય, તણાવ ઊભો થાય છે. ભાઈ બહેનો અવગણના અનુભવે છે. માતા પિતા ઓવરવેલ્મ થઈ જાય છે. મારા આસપાસના વાતાવરણમાં એ હંમેશા સંતુલન જાળવવાનો પ્રયાસ રહ્યો છે. આ તફાવતોને છુપાવવાને બદલે ખુલ્લેઆમ ચર્ચા કરવી, જેથી ઈર્ષ્યા, ગેરસમજ અથવા દુઃખ સંબંધોને નબળા ન બનાવે. માત્ર એ રીતે જ આપણે અલગપણાને દિવાલ બનતા અટકાવી શકીએ. હું આ માર્ગ પ્રેમથી જોઉં છું, ભલે એ થાકાવનારો હોય. સામાજિક ક્રિયાપ્રતિક્રિયાની પડકાર મારું નેટવર્ક જેવું વિચરણ બીજાઓ માટે ઘણીવાર પડકારરૂપ બને છે. હું અનુભવું છું કે મારું બોલવાનું ગતિ બીજાને અનુકૂળ કરતા વધુ છે. ટૂંકા સમયમાં ઘણી માહિતી અને સંબંધો રજૂ કરવાનું વલણ રાખું છું. મારા માટે એ અર્થપૂર્ણ છે. બીજાને એ અવ્યવસ્થિત અને ઓવરવેલમિંગ લાગે છે. એક નાની લોજિકલ ખામી મને તરત જ દબાણ આપે છે. એને દૂર કરવું પડે છે, જે મને ઉત્સાહી રીતે વર્તાવવા પ્રેરણા આપે છે. આ ઉત્સાહ એ કારણોમાંનું એક છે જેના કારણે મારી સાથેની વાતચીત ઘણીવાર વિચાર જંપલાવવા જેવી લાગે છે. મને ખબર છે કે મારી વિચરણ શૈલી બીજાઓ માટે ભયજનક લાગી શકે છે. જ્યારે હું લોજિકલ ખામી તરફ ઇશારો કરું અથવા આદતોને પ્રશ્ન કરું, ત્યારે લોકો પોતાની સુરક્ષામાં ખલેલ અનુભવે છે. ઘણીવાર એ ઉત્સાહથી થાય છે, કારણ કે હું અંદરથી
અસહ્ય અનુભવું છું. ગેરસમજને છોડી દેવું. સંબંધોમાં એથી સંઘર્ષ અને ગેરસમજ ઊભી થઈ છે. કેટલાક લોકો દૂર થઈ ગયા છે. દુઃખદ છે જ્યારે બીજાઓ મારી શક્તિઓને સંસાધન તરીકે નહીં પણ ભયરૂપે જુએ છે અને છુપાઈને ખુશ થાય છે જ્યારે મને કંઈક નિષ્ફળ જાય છે. ઈર્ષ્યા માનવભાવના છે, લગભગ વિકાસશીલ સુરક્ષા કાર્યક્રમ. મારી અતિસંવેદનશીલ ધારણા આવી લાગણીઓને તરત જ પકડી લે છે. એમાં મારું ઉદ્દેશ્ય બીજાથી ઉપર રહેવું નથી. મારું પ્રેરણા જિજ્ઞાસા અને અર્થ શોધવાનો છે, અહંકાર નહીં. આ અનુભવ પ્રામાણિકતા અને અનુકૂળન વચ્ચે સતત સંતુલન તરફ દોરી જાય છે. તો હું અનુકૂળ થાઉં, ઓછું બોલું અને મારા વિચારોની જટિલતાને ફિલ્ટર કરું. ત્યારે હું સામાજિક રીતે સ્વીકારાયેલો છું પણ અંદરથી અધૂરું લાગે છે. અથવા હું પોતાને બતાવું જેમ છું, સીધો, ટીકા કરનાર, ક્યારેક અસ્વીકાર્ય, અને જોખમ લઉં કે લોકો દૂર થઈ જશે. મને હંમેશા વિચારવું પડે છે કે કોઈ સૂચન ઉપયોગી છે કે હુમલા તરીકે અનુભવાય છે. આ રોજિંદી સંઘર્ષ મારી મોટો આંતરિક યુદ્ધોમાંનું એક છે. સામાજિક ટેબુ અને બુદ્ધિ સાથે વ્યવહાર. જર્મન સમાજમાં બુદ્ધિ વિષય સાથે ખાસ સાવધાનીથી વર્તાય છે. લોકો ઊંચી જ્ઞાનક્ષમતા વિશે શરમ અનુભવે છે અને એલિટ શબ્દ તરત જ નકારાત્મક અર્થ ધરાવે છે. એના ઐતિહાસિક કારણો છે. નાજીયુગમાં બુદ્ધિ અને પ્રતિભાનો દુરુપયોગ થયો હતો. લોકોની છટણી અને વિનાશ માટે અહંકારના ડરથી આ વિષયને ઘણીવાર ટેબુ બનાવવામાં આવે છે. વિભિન્ન રીતે ચર્ચા કરવાની બદલે મારા જેવા માટે, જે તરત જ ગેરસમજ પકડી શકે છે અને એને છોડી શકતો નથી, એ તણાવ સહન કરવો મુશ્કેલ છે. હું ઈચ્છું છું કે આપણે તફાવતો વિશે ખુલ્લેઆમ વાત કરી શકીએ વિના મૂલ્યાંકન કર્યા. હું માનું છું કે સમાજને લાભ થાય જો મારા જેવા લોકોને સતત અટકાવવામાં ન આવે. મારી હાઇપર ઇન્ટેલિજન્સ મને ઝડપથી નવા ઉકેલો જોવા દે છે, જ્યારે મારું ADHD મને જિજ્ઞાસુ અને અસામાન્ય રીતે વિચારવા પ્રેરણા આપે છે. પણ ઘણીવાર એ ખૂબ ઝડપી, ખૂબ ટીકા કરનાર, ખૂબ વધારે તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને દુઃખદ છે જ્યારે બીજાઓ મારી ભૂલો પર ખુશ થાય છે અથવા મારા સફળતાઓને નાની બનાવે છે, જ્યારે મારી દ્રષ્ટિએ એ લાભદાયક હોઈ શકે જો આપણે આ ક્ષમતાઓને તક તરીકે ઉપયોગ કરીએ. વ્યાવસાયિક માર્ગો અને બેચેની ઘણા સર્વોચ્ચ પ્રતિભાશાળી લોકો વ્યવસાયમાં સ્વતંત્ર હોય છે. હું પણ વહેલી વયે સમજો કે એક જ વ્યવસાય મને લાંબા ગાળે અધૂરું રાખશે. મારી હાઇપર ઇન્ટેલિજન્સ સતત નવા પડકારો શોધે છે અને ADHD બદલાવની જરૂરિયાત ઊભી કરે છે. તેથી મેં વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાથે વિકસાવી પ્રોજેક્ટ શરૂ
કરી, આ કંપનીઓ બનાવવામાં સહભાગી થયો અને સતત નવી વિચારો અનુસરી કે તલાક માટે એ બેચેન મહત્વાકાંક્ષા લાગે છે, પણ વાસ્તવમાં એ આંતરિક જરૂરિયાત છે સતત વિકાસ માટે અને મારી ઉર્જાને એવી દિશામાં વાળવા માટે જે ખરેખર મને પડકાર આપે. બુદ્ધિગમ્ય વાતાવરણમાં હું ખીલી ઉઠું છું જ્યાં સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક વિચરણ અને સતત પ્રશ્ન કરવું અવરોધ નહીં પણ સમૃદ્ધિ ગણાય છે. પરંપરાગત કંપનીઓમાં હું ઝડપથી અનુભવું છું કે મારી જગ્યા શોધવી કેટલી મુશ્કેલ છે. મારું વિચરણ અસામાન્ય છે, મારી વિચારો પરંપરાગત માર્ગો ઓળંગે છે અને ADHD સાથે હું એ વિચારો લાંબા સમય સુધી વિચાર્યા વિના રજૂ કરી દઉં છું. મારા માટે એ સ્વાભાવિક છે. બીજાઓ માટે થાકાવનારા અથવા ભયજનક, મને હંમેશા પૂછવું પડે છે, શું મારું સૂચન ઉપયોગી છે કે હુમલા જેવું લાગે છે? આ સંતુલન મને એ સમજાવે છે કે મારી વિચરણ શૈલી મૂલ્યવાન હોઈ શકે છે, પણ ટીમમાં ટકી રહેવા માટે સંવેદનશીલતા જરૂરી છે. દરેક સર્વોચ્ચ પ્રતિભાશાળી નેતૃત્વ માટે યોગ્ય નથી. મેં પોતે લાંબા સમય સુધી બીજાને નેતૃત્વ આપવાનો પ્રયાસ કર્યો નથી. નેતૃત્વનો અર્થ છે વિષયવસ્તુમાં ઓછું કામ કરવું અને બીજાઓ માટે જવાબદારી લેવી. મારી હાઇપર ઇન્ટેલિજન્સ મને વિષયની ઉડાન, વિશ્લેષણ અને રચનામાં ખેંચે છે. ADHD સાથે મને લાંબા ગાળે મેનેજમેન્ટ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગે છે. મારું મન ઝડપથી ઉછળે છે, નિર્ણયો લેવું મુશ્કેલ લાગે છે કારણ કે હું સતત નવી શક્યતાઓ જોઈ શકું છું. સાથે સાથે મને ખબર છે કે નેતૃત્વ દ્રષ્ટિ અમલમાં મૂકવાની તક આપે છે, પણ બીજાઓ માટે વધુ જવાબદારી પણ લાવે છે. મારા જેવા માટે એ વિશેષ પડકાર છે. વ્યાવસાયિક નિષ્ફળતા સર્વોચ્ચ પ્રતિભાશાળીઓમાં અસામાન્ય નથી. કેટલાક ટોચની પદવી પર પહોંચે છે અથવા સફળ કંપનીઓ બનાવે છે, જ્યારે બીજાઓ સંકેતોની અતિરેકતા અથવા આંતરિક બેચેનીથી તૂટી જાય છે. હું બંને પાસાં જાણું છું. એવા સમયગાળા જ્યારે મારું ADHD મને એટલો સક્રિય કરે છે કે હું લગભગ ઊંઘી શકતો નથી અને ઝડપ દુઃખદ બની જાય છે. આંતરિક બળતરા જે માથામાં નરક જેવી લાગે છે, ત્યારે મને પાછા ખેંચાવાની જરૂર પડે છે. ફરીથી પોતાને શોધવા માટે વાંચવું, વિચારવું, સર્જનાત્મક રહેવું, આ ઉડાન અને પાછા ખેંચાવાનો આવન જાવન મારા જીવનનો ભાગ છે. બહારથી એ બેચેન પ્રદર્શન લાગશે, પણ મારા માટે એ શાંતિ મેળવવાનો એક રસ્તો છે. મારું મગજ સતત વિચારો ઉત્પન્ન કરે છે. જ્યારે હું એને સ્પષ્ટ સ્વરૂપમાં મૂકી શકું ત્યારે જ થોડી શાંતિ મળે છે. ADHD એ સુનિશ્ચિત કરે છે કે આ પ્રવાહ ક્યારે બંધ ન થાય. એ જ કારણે મેં એક પોર્ટફોલિયો બનાવ્યું છે જેમાં અનેક પાસા છે. એકરૂપતા મને દમ ગુંતાવે છે. કોપિંગ વ્યૂહરચનાઓ અને શીખવાના ક્ષેત્રો, અધૂરાપણું અને ઓવરલોડ વચ્ચેનું અંતર સંતુલિત કરવાનો માટે મેં પોતાની વ્યૂહરચનાઓ વિકસાવી છે. ઉદાહરણ તરીકે, જ્યારે હું અંગ્રેજી શીખતો હતો, જર્મન, લેટિન અને પ્રાચીન ગ્રીક પછી એકમાત્ર ભાષા જેમાં મને રસ હતો, જ્યારે હું મનમાં સાંભળેલી દરેક વાતનું તરત અનુવાદ કરતો, એ રીતે હું જટિલતા વધારતો, વિષય પર જ રહેતો અને મારા વિચારોને ભટકાતા અટકાવતો. વ્યાખ્યાન અથવા ચેટ ઓડિયો હું ઘણીવાર ડબલ સ્પીડમાં સાંભળું છું, ત્યારે મારું મગજ આરામદાયક રીતે વ્યસ્ત રહે છે અને ADHD મને ફ્લોનો અનુભવ આપે છે. મારા ફુરસદના સમયમાં હું જાણપૂર્વક એવી પ્રવૃત્તિઓ શોધું છું જે મને બુદ્ધિગમ્ય રીતે પ્રેરણા આપે. પ્રોગ્રામિંગ, વિશિષ્ટ સાહિત્ય, અન્ય નર્ડ સાથે ચર્ચા અને હવે તો AI વિકાસ પણ એક જાતની આત્મસેવા છે. સતત આંતરિક બેચેનીને રચનાત્મક દિશામાં વાળવાનો વેન્ટિલ. મારે શીખવાની તક હોવી જોઈએ, માત્ર વધુ સામગ્રી નહીં. મને એવા પડકારો જોઈએ જે જટિલ અને મારા વર્તમાન સ્તરથી થોડા ઉપર હોય. જો કાર્ય ખૂબ સરળ હોય તો મને માત્ર ઉકતાન નહીં પણ સાચો તણાવ થાય છે, ક્યારેક તો શારીરિક લક્ષણો પણ.
એડીએચડી ને કારણ હું એ દબાણ વધુ તીવ્રતાથી અનુભવું છું. મારી ઉર્જા વ્યર્થ જાય છે અને મારી સામે જ વળે છે.
પણ પોતાની વ્યૂહરચનાઓ વિકસાવવી વધુ મહત્વપૂર્ણ છે. કેવી રીતે ઓવરલોડને સંભાળવું, આવી જ ક્ષમતાઓ, નિરાશા સહનશક્તિ, ભૂલો સહન કરવી, ઉત્સાહને રોકવું હું શાળા અને અભ્યાસમાં વિષય તરીકે શીખવા ઈચ્છતો. બેચેન સર્જનાત્મકતા અને પાછા ખેંચાવવું મારી બેચેન સર્જનાત્મકતાની છાયાવાળી બાજુ પણ છે. હું ઘણીવાર રાત્રે જાગતો રહું છું કારણ કે મારું મગજ કોઈ નવી વિષયને ઊંડાણથી વિચારે છે. પુસ્તકો, નોંધો અને ઢીલા પાણા એકઠા થાય છે જ્યારે મારું એડીએચડી અને હાઇપર ઇન્ટેલિજન્સ ફરી નવી સંશોધન યાત્રા શરૂ કરે છે. હું ત્યારે જાણે રિમોટથી નિયંત્રિત થઉં છું. વિચારો સતત વહે છે અને જ્યારે આંતરિક પઝલ પૂર્ણ થાય છે ત્યારે દબાણ ઓછી થાય છે.
એ સતત પ્રેરણાદાયક ઉત્તેજના અને થાક વચ્ચેનું સંતુલન છે જેનાથી હું બચી શકતો નથી. એમાં સમાજ માટે લાભદાયક હોત જો આપણે સતત બ્રેક ન દબાવવી પડતી. ઘણું પોટેન્શિયલ વપરાતું નથી કારણ કે મારા જેવા લોકો અનુકૂળ થાય છે, છુપાય છે અથવા જાણપૂર્વક ભૂલો કરે છે, માત્ર ખૂબ બુદ્ધિશાળી કે ખૂબ અલગ્ન લાગવા માટે. મને એ સમય યાદ છે જ્યારે મેં મારી ક્ષમતાઓને નાની બનાવી માત્ર ટાળવા માટે. આ વર્તન મારી અનિશ્ચિતતા અને આત્મસંદેહ વધારતું.
એ લોકો મને પસંદ કરે છે કે માત્ર એ ભૂમિકા જે હું ભજવું છું જેવા પ્રશ્નોનો જવાબ આપવો મુશ્કેલ છે. આ અનુકૂલન અને પોતાને ખુલ્લા બતાવવાની વચ્ચેનું દોરવું મારા રોજિંદા જીવનનો ભાગ છે. મેં મારું માર્ગ શોધ્યું છે કારણ કે મેં વિશાળ ક્ષેત્ર પસંદ કર્યું. આંકડા, ત્યાં હું ઊંડાણમાં જઈ શકું છું અને સતત નવા ક્ષેત્રો શોધી શકું છું. મેં શૈક્ષણિક કાર્ય કર્યું, સંસ્થાઓને સલાહ આપી, પુસ્તકો લખ્યા, સેમિનાર વિકસાવ્યા, પ્રોજેક્ટ શરૂ કર્યા અને કંપનીઓ સ્થાપી. બીજાને એ સતત પ્રદર્શન લાગશે. મારા માટે એ મારા મગજની સતત પ્રવૃત્તિ સાથે વ્યવહાર કરવાનો રસ્તો છે. મારું એડીએચડી સતત નવી પ્રેરણા આપે છે, મારી હાઇપર ઇન્ટેલિજન્સ સતત વિચારો આપે છે અને હું એ જુદા જુદા માર્ગે વાળું છું. આ મિશ્રણ મને જીવંત રાખે છે અને શાંતિ આપે છે કારણ કે આંતરિક પ્રવાહ વ્યર્થ નહીં જાય પણ સ્વરૂપ પામે છે. આગામી દ્રષ્ટિ, એપ્સર્ડિસ્તાનમાં સંતુલન, મારી ન્યુરોડાયવર્સિટી, ઉચ્ચ પ્રતિભા અને એડીએચડી એક સાથે એન્જિન અને બ્રેક છે. એ મને ક્ષણોમાં પેટર્ન ઓળખવા, અણધારી ઉકેલો શોધવા અને જટિલ મોડેલો સહજ રીતે સમજવા દે છે. પણ એ મને સંવેદનશીલ, ઉત્સાહી અને સંકેતોની અતિરેકતા માટે સંવેદનશીલ પણ બનાવે છે. એ ઊંચી ઊંચાઈ અને પતન, અણગણી સર્જનાત્મકતા અને બેચેન સમય માટે જવાબદાર છે. એ મને સતત સંતુલન જાળવવા મજબૂર કરે છે.
પ્રામાણિકતા અને અનુકૂલન, પ્રેરણા અને ઓવરલોડ, નેતૃત્વ અને ઊંડા કાર્ય વચ્ચે આ અધ્યાયમાંની યાત્રા મારું આંતરિક એપ્સર્ડિસ્તાન નકશાંકિત કરવાનો પ્રયાસ હતો. રડવા માટે નહીં, પણ બતાવવા માટે કે ન્યુરોડાયવર્સ પ્રતિભાઓ કેટલી સમૃદ્ધિ અને પડકાર લાવે છે. હું એવી સમાજની ઈચ્છા રાખું છું જે આ વિવિધતાને ડરે નહીં, પણ તક તરીકે જોએ. એવી સમાજ જેમાં મારા જેવા લોકોને સતત પોતાને નાની બનાવવી, છુપાવવી કે પોતાની ક્ષમતાઓ છુપાવવી ન પડે. કારણ કે જંગલી એપ્સર્ડિસ્તાન માત્ર મારી વ્યક્તિગત સ્થિતિ નથી, એ દુનિયાનું ચિત્ર છે જેમાં આપણે બધા જીવીએ છીએ. વિરોધાભાસોથી ભરેલું, પોટેન્શિયલથી ભરેલું, શક્યતાઓથી ભરેલું.
જો આપણે એ સાથે રમવું અને રચવું શીખી લઈએ એથી ડરવાને બદલે, તો આપણા માથામાંના અવ્યવસ્થિત આતશબાજીમાંથી એવો પ્રકાશ બની શકે જે બીજાને પણ પ્રેરણા આપે.